એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની સફર કરીશું જે આધુનિક ભારતના ઇતિહાસને સમજવા માટે ખરેખર ખૂબ મહત્વનું છે. બાર્બારા ડી મેટકાફ અને થોમસ આર મેટકાફનું પુસ્તક આધુનિક ભારતનો સંક્ષિપ્ત ઇતિહાસ, એટલે કે અ કન્સાઇઝ હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયા. આ પુસ્તક છે ને એ ભૂતકાળની જટિલ બાબતો અને આજના ભારત વચ્ચેનું જે જોડાણ છે એ સમજવામાં મદદ કરે છે.
બિલકુલ સાચી વાત. અત્યારે જે બધી ચર્ચાઓ ચાલે છે ને ભારતની રાજનીતિ, સમાજ, ઓળખ વિશે, એ બધું સમજવા માટે ઇતિહાસમાં, એના મૂળમાં જવું જ પડે, અને આ પુસ્તક બરાબર એ જ કામ કરે છે. એ ખાસ બતાવે છે કે કેવી રીતે આપણો સમાજ અને પેલો બ્રિટિશ સામ્રાજ્યવાદ, એની વચ્ચે જે લાંબી ઊંડી ક્રિયાપ્રતિક્રિયા થઈ, એણે જ આજના ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશનો પાયો નાખ્યો છે. આ સમજ વગર તો અત્યારની ઘણી વાતો અધૂરી જ લાગે.
તો પછી આ પુસ્તક પાછળ જે લેખકો છે એમના વિશે થોડું જાણીએ. બાર્બરા ડી મેટકાફ અને થોમસ આર મેટકાફ પતિ પત્ની છે અને અમેરિકાના ખૂબ જાણીતા ઇતિહાસકારો. બંને કેલિફોર્નિયા યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર અને દક્ષિણ એશિયાના ઇતિહાસમાં એમનું કામ બહુ મોટું ગણાય છે.
હા, અને મજાની વાત એ છે કે બંનેની સ્પેશિયાલિટી અલગ છે, જે આ પુસ્તકને એકદમ અનોખો દ્રષ્ટિકોણ આપે છે. બાર્બરા મેટકાફ છે ને, એમનું મુખ્ય કામ દક્ષિણ એશિયામાં ઇસ્લામ પર છે, ખાસ કરીને 18મી સદી પછીના મુસ્લિમોના ધાર્મિક અને બૌદ્ધિક જીવન પર. એમનું પેલું દેબંદી ચળવળ પરનું કામ તો બહુ જ જાણીતું છે, એટલે પુસ્તકમાં મુસ્લિમ સમાજની જે વાતો આવે છે એ ખાલી પેલી હિન્દુ મુસ્લિમની ઉપર છેલ્લી વાત નથી, પણ ઊંડી સમજ છે, વિવિધતા દેખાય છે.
અને થોમસ મેટકાફ, એમનું ફોકસ ક્યાં છે?
થોમસ મેટકાફનું કામ છે બ્રિટિશ સામ્રાજ્ય પર. ભારતમાં વસાહતવાદ કેવી રીતે ચાલ્યો, એમની રાજકીય વિચારધારા શું હતી, એમનું સ્થાપત્ય, શાસનની રીતો, એ બધું. એટલે પુસ્તકમાં જે બ્રિટિશ રાજ કેવી રીતે બન્યું, એના ધ્યેય શું હતા, અસર શું થઈ, એનું વિશ્લેષણ બહુ મજબૂત મળે છે.
ઓ, એટલે એક નિષ્ણાત ભારતીય સમાજની અંદર જુએ છે, ધર્મને સમજે છે અને બીજા બ્રિટિશ રાજની સિસ્ટમ અને વિચારધારાને. આ તો ખરેખર જબરદસ્ત કોમ્બિનેશન કહેવાય.
બરાબર, આ જ એમની ખાસિયત છે. તેઓ વસાહતી શાસનના બંને છેડા જોઈ શકે છે. અંગ્રેજો શું કરતા હતા અને ભારતીયો કેવી રીતે પ્રતિભાવ આપતા હતા એ પણ જટિલ રીતે. એટલે આ પુસ્તક ખાલી કોણે રાજ કર્યું ને કોણે બળવો કર્યો એવી સીધી સાદી વાત નથી. એ સમજાવે છે કે આ લાંબા સંપર્કે બંને પક્ષોને કેવી રીતે બદલ્યા અને આધુનિક ભારતનો જે નકશો બન્યો એ કેવી રીતે બન્યો, એ ઘટનાઓ પાછળના કારણો અને લાંબા ગાળાની અસરો પર વધુ ધ્યાન આપે છે.
તો આ પુસ્તકનો મુખ્ય તર્ક, એમની મેઇન વાત શું છે? આધુનિક ભારતના ઇતિહાસ વિશે એ શું કહેવા માગે છે?
પુસ્તકનો મૂળભૂત તર્ક એ છે કે જુઓ, આધુનિક ભારત છે ને એ ફક્ત અંગ્રેજો આવ્યા એટલે બની ગયું એવું નથી, અને એવું પણ નથી કે આપણો ભૂતકાળ સીધો જ આજના ભારતમાં પરિણમ્યો. એના બદલે એ આપણા સમાજની પોતાની ગતિ અને બ્રિટિશ સામ્રાજ્યવાદની શક્તિશાળી અસરો, એ બંને વચ્ચે સતત ચાલતી જટિલ અને ઘણીવાર તો સંઘર્ષવાળી લેવડદેવડનું પરિણામ છે.
એટલે એકબીજા પર અસર થઈ. અને પેલું જે તમે કહ્યું કે રાષ્ટ્ર, સમુદાય, ધર્મ, જ્ઞાતિ જેવા શબ્દો, એના અર્થ પણ આ ગાળામાં બદલાયા, કદાચ વધુ પાક્કા, વધુ કઠોર બન્યા, જેના પડઘા આજે પણ સંભળાય છે. તો મૂળભૂત રીતે આ પુસ્તક ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશના જન્મની કહાણી છે એમ કહી શકાય.
હા, અને પુસ્તકનો હેતુ કોઈ બહુ ભારેખમ અઘરો ગ્રંથ લખવાનો નથી, પણ વિદ્યાર્થીઓ અને સામાન્ય વાચકો માટે ઇતિહાસનો એક ઊંડો છતાં સરળ પરિચય આપવાનો છે. એ ફક્ત મોટા નેતાઓ કે મોટી ઘટનાઓ પર નથી અટકતું, પણ સમાજમાં, અર્થતંત્રમાં, લોકોની વિચારસરણીમાં જે મોટા ફેરફારો આવ્યા એની વાત કરે છે. અને પ્રયત્ન એવો છે કે જે પ્રચલિત માન્યતાઓ છે ને, પછી ભલે એ રાષ્ટ્રવાદી હોય કે સામ્રાજ્યવાદી, એનાથી ઉપર ઉઠીને એક સંતુલિત સમજ આપે.
તો આ પુસ્તકની આખી સફર એ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સુધી જાય છે?
શરૂઆત થાય છે 18મી સદીના ભારતથી. એ સમયે જ્યારે મુઘલ સામ્રાજ્ય નબળું પડતું હતું પણ ખતમ નહોતું થયું. પુસ્તક એ વાત પર ભાર મૂકે છે કે એ સમય કોઈ અંધાધૂંધીનો નહોતો, પણ અવધ, બંગાળ, હૈદરાબાદ જેવા નવા શક્તિશાળી પ્રાદેશિક રાજ્યો ઊભા થઈ રહ્યા હતા.
ઓહ, આ વાત રસપ્રદ છે. એટલે કે અંગ્રેજો આવ્યા ત્યારે કોઈ શૂન્યાવકાશ નહોતો?
ના, બિલકુલ નહીં. તેઓ તો આ પ્રાદેશિક શક્તિઓ વચ્ચે જે હરીફાઈ ચાલતી હતી ને, એમાં કૂદી પડ્યા અને એનો ફાયદો ઉઠાવ્યો. પછી પુસ્તક ઈસ્ટ ઇન્ડિયા કંપની કેવી રીતે વ્યાપારીમાંથી શાસક બની એની વાત કરે છે. પેલી પ્લાસીની લડાઈ, બક્સરની લડાઈ, એમની પદ્ધતિઓ, સહાયક સંધિઓ, ખાલસા નીતિ, આ બધું ધીમે ધીમે થયું. લાલચ, વ્યૂહ રચના, અંગત મહત્વાકાંક્ષાઓ, બધું જ હતું.
અને પછી આવે છે બ્રિટિશ રાજની સ્થાપના, એને મજબૂત કરવાની વાત. અહીં એમના શાસનના ઓજારો, કાયદા, વસ્તી ગણતરી, જાતિ ધર્મના સર્વે, રેલવે ની વાત આવે છે, ખરું ને? લેખકો કહે છે કે આ ખાલી સાધનો નહોતા, પણ એમણે ભારતીય સમાજને સક્રિય રીતે બદલ્યો. આ મુદ્દો જરા વધારે સમજાવશો?
ચોક્કસ, આ બહુ જ મહત્વનો મુદ્દો છે. દાખલા તરીકે વસ્તી ગણતરી લો. અંગ્રેજોએ જ્યારે લોકોને એમની જ્ઞાતિ અને ધર્મના ચોક્કસ ખાનામાં ગણવાનું શરૂ કર્યું ત્યારે આ ઓળખો વધુ પાક્કી અને રાજકીય બની ગઈ. પહેલાં જે ઓળખો કદાચ વધુ પ્રવાહી હતી એ હવે સરકારી ચોપડે નોંધાઈ ગઈ અને એનું રાજકીય મહત્ત્વ વધી ગયું. આ એક રીતે સમાજને જાણવાનો નહીં પણ ઘડવાનો પ્રયાસ હતો એમ કહી શકાય. રેલવે પણ દેખીતી રીતે આધુનિક સુવિધા હતી, પણ એનો મુખ્ય હેતુ શું હતો? લશ્કરની હેરફેર અને કાચો માલ બંદરો સુધી પહોંચાડીને ઇંગ્લેન્ડ મોકલવાનો. એણે એક એવું અર્થતંત્ર બનાવ્યું જે ભારત કરતાં બ્રિટનને વધારે ફાયદો કરાવતું હતું.
સમજાયું. એટલે આધુનિકતા પણ એમના હેતુ માટે હતી. આ પછી પુસ્તક રાષ્ટ્રવાદના ઉદય તરફ વળે છે, બરાબર?
હા. પહેલા જે પશ્ચિમી શિક્ષણ પામેલો ઉચ્ચ વર્ગ હતો એમના દ્વારા શરૂ થયેલો રાષ્ટ્રવાદ. કોંગ્રેસની સ્થાપના 1885, પછી બંગાળના ભાગલા 1905, પછી પેલી સ્વદેશી ચળવળ આવી જેમાં જનતાની ભાગીદારી શરૂ થઈ. પણ સાથે સાથે અલગ મુસ્લિમ ઓળખની રાજનીતિ અને મુસ્લિમ લીગ 1906ની સ્થાપનાની પણ નોંધ લેવાય છે. શરૂઆત ત્યાંથી થઈ ગઈ હતી.
અને પછી આવે છે ગાંધીયુગ.
બિલકુલ. ગાંધીજીનું આવું 1915 એ તો બહુ મોટો વળાંક હતો. સત્યાગ્રહ અને અહિંસક આંદોલનો. એમણે રાષ્ટ્રવાદને જે ભદ્ર વર્ગના ડ્રોઈંગ રૂમમાં ચર્ચાતો હતો ત્યાંથી બહાર કાઢીને આમ જનતા સુધી પહોંચાડ્યો. અસહકાર આંદોલન, મીઠાનો સત્યાગ્રહ, એ બધાની ચર્ચા છે. પણ પુસ્તક એ પણ નોંધે છે કે ગાંધીજીની જે દૃષ્ટિ હતી, ગ્રામ સ્વરાજ, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ, એની સાથે બધા સહમત નહોતા. રાષ્ટ્રવાદની અંદર પણ મતભેદો હતા, તણાવ હતો.
અને આ તણાવ જ કદાચ ભાગલા તરફ દોરી ગયો.
હા, પુસ્તક એ જ દિશામાં ઇશારો કરે છે. 1920 અને 30ના દાયકામાં આ મતભેદો વધતા ગયા. એક તરફ જિન્ના અને મુસ્લિમ લીગનો બે રાષ્ટ્રનો સિદ્ધાંત, બીજી તરફ ડૉક્ટર આંબેડકરનો દલિતોના અધિકારો માટેનો સંઘર્ષ અને કોંગ્રેસની એમની ટીકા. આ બધું બતાવે છે કે ભારત કેવું હોવું જોઈએ એની કોઈ એક સર્વસંમત વ્યાખ્યા નહોતી. દરેક જૂથ પોતાના રાષ્ટ્રોના ખ્યાલ માટે લડતું હતું એમ કહી શકાય.
અને પછી છેલ્લે બીજું વિશ્વયુદ્ધ, ભારત છોડો આંદોલન, નિષ્ફળ વાટાઘાટો અને આખરે ભાગલા. પુસ્તક ભાગલાને કેવી રીતે જુએ છે? શું એ અનિવાર્ય હતા એમ માને છે?
ના, લેખકો સ્પષ્ટપણે કહે છે કે ભાગલા કોઈ સદીઓ જૂની હિન્દુ મુસ્લિમ દુશ્મનાવટનું સીધું પરિણામ નહોતા. એ અનિવાર્ય નહોતા. એના બદલે એ બીજા વિશ્વયુદ્ધ પછીની જે ઝડપથી બદલાતી પરિસ્થિતિ હતી, અંગ્રેજોની જવાની ઉતાવળ હતી અને કોંગ્રેસ તથા મુસ્લિમ લીગના નેતાઓની ટૂંકા ગાળાની રાજકીય ગણતરીઓ અને અમુક નિષ્ફળતાઓ, એનું દુઃખદ પરિણામ હતું. અને એના કારણે જે હિંસા થઈ, લાખો લોકોનું સ્થળાંતર થયું, એ એક ભયાનક માનવીય ટ્રેજેડી હતી.
અને પુસ્તકનો છેલ્લો ભાગ પછી સ્વતંત્ર ભારત અને પાકિસ્તાનની સફર પર નજર નાખે છે. નેહરુ યુગ, બંધારણ, રાજ્યોનું એકીકરણ, પછી ઇન્દિરા ગાંધીનો સમય, કટોકટી, હરિયાળી ક્રાંતિ, જ્ઞાતિ અને પ્રાદેશિક રાજકારણનો ઉદય, અને છેલ્લે 1991 પછીનું ઉદારીકરણ, આર્થિક વૃદ્ધિ, પણ સાથે વધતી અસમાનતા અને હિન્દુ રાષ્ટ્રવાદનો ઉદય. એટલે કે આજના પડકારો પર આવીને વાત અટકે છે.
બરાબર. અને આ આખી સફરમાંથી ખરેખર ઘણા મહત્વના મુદ્દાઓ અને સંદેશાઓ તારવી શકાય છે જે આજે પણ એટલા જ લાગુ પડે છે.
તો કયા કયા મુખ્ય સંદેશાઓ છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ?
પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ છે સાતત્ય અને પરિવર્તનનો. એટલે કે આધુનિક ભારત એના ભૂતકાળથી સાવ અલગ નથી થઈ ગયું. પહેલાના સમયની ઘણી સામાજિક રચનાઓ, માન્યતાઓ એ આજે પણ નવા રૂપે હાજર છે. વસાહતી શાસને ઘણું બદલ્યું, પણ બધું જ નહીં. આપણે ગુજરાતમાં જોઈએ છીએ ને કે જૂની જ્ઞાતિ વ્યવસ્થા કે સામાજિક સંબંધો આજે પણ આધુનિક રાજકારણ અને અર્થતંત્રમાં દેખાય છે.
બરાબર. અને બીજો મુદ્દો જે આપણે પહેલા પણ ચર્ચ્યો, વસાહતી રાજ્યની ભૂમિકા. અંગ્રેજોએ શાસન કરવા માટે જે સાધનો વાપર્યા, વસ્તી ગણતરી, કાયદા, જમીન માપણી, એણે સમાજને બદલી નાખ્યો. ખાસ કરીને જ્ઞાતિ અને ધર્મ જેવી ઓળખોને વધુ સ્પષ્ટ, વધુ કઠોર અને રાજકીય બનાવી દીધી. આજે પણ ભારતમાં જે ઓળખ આધારિત રાજકારણ આટલું પ્રબળ છે એના મૂળ ક્યાંક ને ક્યાંક અહીં જોઈ શકાય છે.
ત્રીજું, પુસ્તક એ વાત પર બહુ ભાર મૂકે છે કે ભારતીય રાષ્ટ્રવાદ એક સમાન નહોતો. એ કોઈ એક જ ચળવળ નહોતી, પણ ભારત કેવું હોવું જોઈએ એના વિશે જુદા જુદા અને ઘણીવાર એકબીજા સાથે સ્પર્ધા કરતા વિચારોનું મેદાન હતું. કોંગ્રેસ, ગાંધી, જિન્ના, આંબેડકર સૌના વિચારોમાં તફાવત હતો. આ વિવિધતા આજે પણ ભારતીય રાજકારણમાં દેખાય છે, ખરું ને?
હા, એ તો છે જ. અને ચોથો મુદ્દો તમે કહેતા હતા એ વસાહતી આધુનિકતાનો વિરોધાભાસ. અંગ્રેજો રેલવે લાયા, તાર લાયા, પશ્ચિમી શિક્ષણ લાવ્યા, આપણે એને આધુનિકતા કહીએ, પણ એનો મુખ્ય હેતુ તો પોતાનું શાસન મજબૂત કરવાનો અને આર્થિક શોષણ કરવાનો હતો. આ આધુનિકતા અધૂરી હતી અને એનો લાભ બધાને સરખો ન મળ્યો. આ વાત આજે પણ પ્રસ્તુત છે કે વિકાસ કોના માટે થાય છે.
અને છેલ્લો પાંચમો મુદ્દો, ભાગલાનો કાયમી વારસો. 1947ના ભાગલા એ ખાલી ભૂતકાળની ઘટના નથી, એ એક એવો આઘાત છે જેણે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના રાજકારણ, એમના સંબંધો, ખાસ કરીને કાશ્મીર મુદ્દે, અને લોકોની ઓળખ પર ઊંડી અને કાયમી છાપ છોડી છે. એની અસર આજે પણ આપણા સમાજ અને રાજકારણમાં વર્તાય છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં રહી જાય, જાણે કંઈક નવું સમજાયું હોય. ચાલો એવા થોડા વિચારો પર વાત કરીએ.
ચોક્કસ. એક વિચાર જે મને ખૂબ ગમ્યો તે એ છે કે 18મી સદી અંધાધૂંધીનો નહીં પણ પ્રાદેશિક ગતિશીલતાનો યુગ હતો. આ વિચાર છે ને એ અંગ્રેજોના વિજયને ખાલી એમની શ્રેષ્ઠતા તરીકે જોવાથી રોકે છે. એ સમયના ભારતીય રાજકીય જગતની જીવંતતા અને જટિલતા બતાવે છે.
અને બીજો જે ખરેખર વિચારવા જેવો છે, લોકોની ગણતરી અને વર્ગીકરણ, વસ્તી ગણતરી વગેરે એ ખાલી માહિતી ભેગી કરવાની વાત નહોતી, એણે જ્ઞાતિ અને ધર્મ જેવી ઓળખોને રાજકીય રીતે ઘડી કાઢી. આ બતાવે છે કે સરકારના સામાન્ય લાગતા વહીવટી કામો પણ સમાજ પર કેટલી ઊંડી અસર કરી શકે છે અને રાજકીય વાસ્તવિકતા બનાવી શકે છે.
ત્રીજો મહત્વનો વિચાર એ છે કે ભારતીય રાષ્ટ્રવાદ ભારતની વ્યાખ્યા માટે લડતા જુદા જુદા જૂથોનું યુદ્ધ ક્ષેત્ર હતું. આ સમજવાથી આપણને રાષ્ટ્રવાદી ચળવળના આંતરિક મતભેદો અને છેવટે ભાગલા કેમ થયા એ સમજવામાં મદદ મળે છે. રાષ્ટ્રનો અર્થ બધા માટે સરખો નહોતો.
ફરતનું પરિણામ નહોતા, પણ તે સમયના રાજકારણ અને નેતાઓની નિષ્ફળતા હતા. આ વાત આપણને ભાગલા માટે કોઈ એક સમુદાયને દોષ દેવાને બદલે તે સમયની રાજકીય પરિસ્થિતિ અને નિર્ણયો પર ધ્યાન આપવા પ્રેરે છે. ઇતિહાસને વધુ માનવીય બનાવે છે ભૂલો અને નિર્ણયોનું પરિણામ.
તો આ બધી ઊંડી વાતો પછી સવાલ એ થાય કે આ પુસ્તકની સમજ સામાન્ય જીવનમાં, રોજબરોજમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
સારો સવાલ છે. મને લાગે છે કે પહેલી વાત તો એ છે કે આજનું રાજકારણ સમજવામાં મદદ મળે છે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ કેમ છે? જ્ઞાતિ આધારિત રાજકારણ ક્યાંથી આવ્યું? ધર્મનિરપેક્ષતા અને ધાર્મિક રાષ્ટ્રવાદની ચર્ચાના મૂળ ક્યાં છે? આ પુસ્તક આ બધા માટે જરૂરી ઐતિહાસિક સંદર્ભ પૂરો પાડે છે. એના વગર વાત અધૂરી રહે.
ઓળખોને ઘણીવાર કુદરતી કે જાણે હંમેશાથી હોય તેવી માની લઈએ છીએ, પણ આ પુસ્તક બતાવે છે કે આ ઓળખો સમય સાથે કેવી રીતે બને છે, બદલાય છે અને રાજકીય બને છે. આ સમજ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરના સંઘર્ષોને સમજવામાં કામ લાગે છે.
ત્રીજું, મને લાગે છે કે રાષ્ટ્ર નિર્માણ કેટલું જટિલ છે તે સમજાય છે. ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશમાં લોકશાહી બનાવવી, બધાને સાથે લઈને ચાલવું, લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવું અને વિકાસ કરવો આ કેટલું મોટું અને સતત ચાલતું કામ છે તેનો અંદાજ આવે છે.
અને ચોથું, એક માહિતગાર નાગરિક બનવા માટે આ સમજ જરૂરી છે. ભારત આજે દુનિયામાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. એના ભૂતકાળને સમજ્યા વગર એના વર્તમાન અને ભવિષ્ય વિશે યોગ્ય અભિપ્રાય કેળવવો મુશ્કેલ છે. આ પુસ્તક એ દિશામાં એક મહત્વનું પગલું છે.
તો આટલી લાંબી અને રસપ્રદ ચર્ચા પછી જો હું પૂછું કે તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી યાદગાર કે આશ્ચર્યજનક શીખ કઈ રહી?
વસ્તી ગણતરી અને સર્વેક્ષણો દ્વારા જ્ઞાતિ અને ધર્મ જેવી સામાજિક કેટેગરીને ફિક્સ કરી દીધી અને રાજકીય બનાવી દીધી. તે દર્શાવે છે કે શાસન કરવાની પદ્ધતિઓ ખાલી નિયંત્રણ નથી કરતી પણ સમાજને ઘડે પણ છે, અને તેની અસર આજ સુધી ચાલે છે. ભૂતકાળ ક્યારેય મળતો નથી, તે વર્તમાનમાં જીવંત રહે છે.
અને મારા માટે સૌથી મોટી શીખ એ છે કે ઇતિહાસ ક્યારેય સીધી લીટીમાં નથી ચાલતો. 18મી સદીની ગતિશીલતાઓ હોય, રાષ્ટ્રવાદના જુદા જુદા પ્રવાહો હોય, કે પછી ભાગલા તરફ દોરી ગયેલી પેલી જટિલ રાજકીય રમતો હોય, આ બધું બતાવે છે કે ઇતિહાસ અનેક શક્યતાઓ અને માનવીય નિર્ણયોથી ભરેલો છે. તે આપણને શીખવે છે કે વર્તમાનને સમજવા માટે ભૂતકાળના આ જટિલ તાણાવાણાને ઉકેલવો કેટલો જરૂરી છે.
ખૂબ સરસ રીતે તમે આખી વાતનો સાર કહ્યો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.